क्रमांक 133 तथा 134 કૃપાળુ દેવે એક એવી ચેતવણી આપી છે જે ગંભીર કહી શકાય. ગચ્છમતનું પ્રતિપાદન કરનાર પુસ્તક પણ હાથમાં લેવું નહીં, કારણ કે જ્ઞાની પુરુષ મળ્યા હોય પછી પરાણે મહામહિને તે મતાગ્રહ છૂટ્યો હોય, કલ્પના પણ છૂટી હોય, એમાં પાછું એવું કંઈ આવી જાય તો ફરી જૂના સંસ્કાર ઊભા થાય અને પાછો ગચ્છમતનો આગ્રહવાળો થઈ જાય, એમાં ફરી વળગી પડે, તેને ફરી યાદ આવે કે અમે આ ગચ્છ અને આ મતમાં હતા. જીવને અનાદિકાળથી આત્માનો અભ્યાસ નથી, પણ આ ગચ્છમતનો અભ્યાસ છે. વ્યવહાર માર્ગમાં જેટલો ત્યાગ વૈરાગ્ય વધે તેટલો વધારો ઘટે. ત્યાગ વૈરાગ્ય વધતો નથી અને જ્ઞાનની ઊંચી વાતો કરે એટલે પતી જાય. આત્મા કરતા ભોગતા નથી, આત્મા દ્રષ્ટા છે અને આત્મા ખાતો પીતો નથી, એમ કહેતો જાય અને ખાતો જાય, હાથમાં કોળીઓ રાખી બોલતો જાય. જ્ઞાની પુરુષ કહે છે કે શા માટે તું તારી જાતને છેતરે છે? નુકસાન તને થવાનું છે. આવું જે કરતા હોય તેને પોષણ આપે એ અહિત કરનારા છે, ભલું કરનારા નથી. વ્યવહાર ધર્મમાં ત્યાગ અને વૈરાગ્ય વધતા જાય અને કોઈ જ્ઞાની પુરુષ પાસેથી સિદ્ધાંતનો બોધ પ્રાપ્ત કરે, જેને આત્માનો અનુભવ કર્યો હોય તે જ આત્માની નિશ્ચયની વાત કરે, તેના મોઢામાં આત્માની વાત શોભે. આત્મા જેને પરખ્યો નથી, અનુભવ્યો નથી, તેના મોઢામાં આત્માની વાત ન ભે. માટે કૃપાળુ દેવે એક શબ્દ આપ્યો જે આગળ આવશે, વાચા જ્ઞાન. વાણીમાં જ્ઞાન, શબ્દોમાં જ્ઞાન. કબીરજીએ કહ્યું કે માખણ થાસો વિરલા પાયા, છાસ જગત ભરમાયા. તત્વનું વલોણું કર્યું, તેમાં માખણ અમૃત વિરલાને મળ્યું, પણ આખું જગત શબ્દોમાં અટકી ગયું છે. પોતાને પોતાનું સ્વરૂપ જાણવું હોય તો જ્ઞાનીના યોગે નિર્મળ દ્રષ્ટિ પ્રાપ્ત કરી સ્વરૂપ જાણે તો સાર શું આવ્યો? ગચ્છ અને મતની કલ્પના એ સદવ્યવહાર નથી. આત્માર્થીના અને જિજ્ઞાસુના લક્ષણો એ સદવ્યવહાર છે. પોતાના સ્વરૂપનું ભાન, અનુભવ કે પ્રતીતિ ન હોય અને નિશ્ચયની કોરી વાતો કરે તો ભાન નહીં જ રૂપનું તે નિશ્ચય નહીં.
પણ જે બે શબ્દો વાપર્યા છે, એક ઉપદેશ બોધ અને બીજો શબ્દ છે સિદ્ધાંત બોધ. ખરેખર તો ઉપયોગી છે સિદ્ધાંત બોધ, પણ તેને પ્રાપ્ત કરવા ઉપદેશ બોધ જરૂરી છે. પદાર્થનો અનિર્ણય એ ભોગ કરે છે, એટલે કરવો જોઈએ, પણ યથાર્થપણે તત્વનો નિર્ણય સાધક કરી શકતો નથી, કારણ કે તે પોતાની સમજણનું ક્ષેત્ર જે છે તે વિસ્તૃત કરતો નથી, તેથી યથાયોગ્ય સમજણ પ્રાપ્ત થઈ શકતી નથી. જ્યારે જ્ઞાની પુરુષ મળે તે વખતે સિદ્ધાંત જેવો છે તેવો જ્ઞાની પુરુષ પાસેથી જાણે. સિદ્ધાંતના શાસ્ત્રો વાંચવાથી સિદ્ધાંતનો બોધ પ્રાપ્ત થતો નથી, પણ સિદ્ધાંત જેને પ્રગટપણે જીવનમાં જોયો છે, અનુભવ્યો છે, એમના બોધ પ્રાપ્ત, પણ એ પછી પરિણામે કાર્યકારી છે, અંદર ઉતરે અને આત્મસાત થાય, એ માટે ઉપદેશ બોધ જરૂરી છે. આ ઉપદેશથી બે પરિણામ લાવવા છે, અને મોક્ષમ. આ બે મોટા પરિબળો છે. સંસારના જે પદાર્થો, સંસારની જે વસ્તુઓ, તેના માટે જે આકર્ષણ, પ્રલોભન, ખેંચાણ, તેના પ્રત્યે આસક્તિ, મમતો, મારા પણ થાય, જે અહંકાર થાય છે તે અને પદાર્થોની મૂર્તાય તે વૈરાગ્ય, અને અંદર જે કસાય ઉઠે છે તે કસાયો શાંત થાય, શાંત રહે, તેનું નામ ઉપશમ. આ ઉપશમ અને વૈરાગ્ય સિવાય માર્ગની સાધના થઈ શકતી નથી. જ્ઞાનીનો બોધ પ્રાપ્ત કરવો તે સાધક માટે અત્યંત જરૂરી છે. પોતાના સ્વરૂપના ભાન વગર નિશ્ચયની વાતો કરતો હોય તો એ નિશ્ચયમાં સાર નથી. ભાન નહીં બીજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.
દેવ કહે છે કે જ્ઞાની પાસેથી મળશે. જ્ઞાની પુરુષની બહારી એટલા માટે છે કે જ્ઞાની પુરુષ અહંકારથી મુક્ત, મમત્વથી મુક્ત, પક્ષપાતથી મુક્ત, કદાગ્રહથી મુક્ત છે. જ્ઞાની માત્ર શાસ્ત્રના અભ્યાસી નથી, પરંતુ શાસ્ત્રમાં જે તત્વનું પ્રતિપાદન તેનો અનુભવ તેમણે જીવનમાં કર્યો છે એ બધાના પરિણામે તેમની સ્થિતિઓ શાંત થઈ છે, વિકારો શાંત થયા છે અને આંતરિક જ્ઞાનનો ઉઘાડ થયો છે. તેથી અનેક જ્ઞાની હોય પણ માર્ગભેદ નથી. કહેવત છે કે સૌનો એક મત, અને એક અજ્ઞાનીના સોમ એમણે અનુભવ્યું નથી. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, ખાસે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. જગતમાં સામ્રાજ્ય અજ્ઞાનીનો છે, જ્ઞાની તો કોઈ ખૂણે જ છે, એમનું સામ્રાજ્ય નથી. યશો વિજયજી મહારાજે કહ્યું છે કે જેમ જેમ બહુશ્રુત બહુજન સંમત બહુશિષ્ય પરવારીઓ તેમ તેમ નિજ દિન સાસનો વેરી જો નવી નિશ્ચય દરિયો.
ઘણા શાસ્ત્રો વાંચે સાંભળે કહી શકે તેવો વિદ્વાન પંડિત, સાક્ષર એટલે બહુશ્રુત, બીજું બહુજન સંમત એટલે ઘણા લોકો માનનારા હોય, આખું ટોળું હોય, અને ગુરુદેવ કહે કે આનું માથું ફોડી નાખો તો ફોડી નાખે, ગુરુને સંમત થઈ જાય. બહુજન એટલે ઘણા લોકોથી વીંટળાયેલો હોય. ધ્યાન રાખજો, આ ગંભીર વાત થઈ રહી છે. જેમ જેમ બહુશ્રુત બહુજન સંમત બહુ શિષ્ય પરિવર્યો તો શું થાય? તો કહે તેમ તેમ જીવ શાસનનો વેરી બને, કારણ કે તે નિશ્ચયનો દરિયો નથી, એને આત્માનો અનુભવ થયો નથી. આટલી કડક વાત કહેવાની એટલા માટે જરૂર પડી કે જ્ઞાની પુરુષો વચ્ચે માર્ગભેદ હોય નહીં. વર્તમાન જ્ઞાની વચ્ચે માર્ગભેદ ન હોય તેટલું જ નહીં, પરંતુ ગમે ત્યારે પૂછો, ભૂતકાળમાં પણ માર્ગભેદ ન હતો, એ ભૂત અને વર્તમાનનો તાળો મેળવો તો અમે કહી શકીએ છીએ કે ભવિષ્યમાં જે જ્ઞાની થશે તેમના વચ્ચે પણ માર્ગભેદ હશે નહીં.
પરમાર્થે તો સૌનો માર્ગ એક જ છે, તે માર્ગ પ્રાપ્ત કરવા માટે પરમાર્થિક વ્યવહાર પણ છે. પ્રાપ્ત કરવું તે પરમાર્થ, પરમાર્થરૂપ સાધન કરવા તે માટે દેશ કાળ આદિના લીધે કોઈ જુદા જુદા માર્ગો કયા હોય પણ તેમાં આગ્રહ કરી પોતાનો માર્ગ સ્થાપવા જેવો નથી. કહેનારાઓ તો આટલી વાત જો સમજાઈ જાય તો આ ભેખડે ભરાવનારની જે વાત થાય છે તે ન થાય. એક ઠેકાણે એક વાણિયો જતો હતો, રસ્તામાં રીછ મળ્યું, ઝપાઝપી થઈ અને તેની પાસેથી સોના મરો કેળે બાંધેલી હતી તે પડવા લાગી. રીછ સાથે વાત કરી ક્યાંથી જીલી શકે? ત્યાં બીજો માણસ નીકળ્યો, પૂછ્યું કે આ શું કરો છો? તે કહે જોતો નથી, આના કાનની આંબળી આંબળીને સોના મરો કાઢું છું. એને કહ્યું મને સોના મરો આપશો? તો તે કહે કે તું કાઢ, એમ કહી રીછને પડતું મૂક્યું. હવે તે કાન આંબળિયા જ કરે છે પણ મરો આવતી નથી. તેમ રીછના કાન આંબળવાનો ધંધો કે પકડાવવાનો ધંધો જે પંડિતો કરે છે તેની ખબર નથી કે સોના મોરો કાનમાંથી નહીં પણ તેના કેળે બાંધેલી હતી તે પડી હતી. શાસ્ત્રમાં વર્તમાનમાં જે ભેદ પડ્યા છે તેનો નિવડો પણ લાવી શકે. ગાથામાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ લાવી શકે. પરમ કૃપાળુ દેવે કહ્યું કે આ નિવડો લાવનાર જ્ઞાની પુરુષ ક્યાં છે કે નિવડો લાવે? જ્ઞાની પુરુષો ન હોય તો જેને નિવડો કરવા બેસાશો તે 10 નવા મુદ્દાઓ ઉમેરશે. નિવડો બાજુમાં રહી જાય અને બીજા 10 મુદ્દાઓ આવે. આથી તો સાધકોને અવરોધો થાય છે. પરમાર્થ માર્ગ કઠિન નથી, આત્માની ઓળખાણ કરવાના માર્ગ ક્યાંય પણ ભેદ નથી. પણ કહેનારા જે પુરુષો છે તે છે આગ્રહ છોડીને વાત કરશે તો સત્ય સમજાશે. આ 134મી ગાથા આપણે અભ્યાસ કર્યો. આગળ જ્ઞાની થઈ ગયા મનમાં હોય, કાંસે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય. જગતમાં માર્ગ ભેદ તો છે જ નહીં. જ્ઞાની માટે માર્ગ ભેદ નથી અને અજ્ઞાની માટે બીજો કોઈ રસ્તો નથી. તટસ્થ બની તત્વનો સત્યનો બોધ સમજે તો જ માર્ગ પ્રાપ્ત થાય. 135મી ગાથામાં ફરી નિશ્ચય ની વાત કૃપાળુ દેવ કરવાના છે, તે આગળ વિચારશું.
બસ, આજનું આ પ્રકરણ પ્રવચન ક્રમાંક 105, એમાં બે ગાથાઓનું વિવેચન આપેલું છે, ગાથા નંબર 133 અને ગાથા નંબર 134. શું છે 133મી ગાથા? ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો. કૃપાળુ દેવ સાધકને મુમુક્ષુને સ્થિર દ્રષ્ટિ આપે છે. વ્યવહારના ભેદ, નિશ્ચયના ભેદ અને એના આધાર ઉપર જે આખી ગચ્છમતની કલ્પનાઓ થઈ છે, અનેક પ્રકારના જુદા જુદા સમુદાયોના પિંડ બંધાયા છે, તેની પાછળ કૃપાળુદેવ કહે છે આ કલ્પના છે, વાસ્તવિકતા નથી. સદવ્યવહાર એટલે કોઈ જુદો ફાંટો કરવો, કોઈ જુદું જૂથ જમાવવું, કોઈ જુદા સંપ્રદાયની રચના કરવી, આ સદવ્યવહાર નથી. અને નિશ્ચયની વાતો કરવી કે અમારે ત્યાં જ આત્મા છે, અમે જ આ કરીએ છીએ, અમારું જ આ બધું છે, ત્યાં પણ એક સંકેત આપ્યો, ઓળખી લે કે નિશ્ચય કોને કે, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. જે વાતમાં પોતાના સ્વરૂપનું ભાન ન હોય એ નિશ્ચય કોઈ અર્થભૂત નથી, એનો કોઈ સાર નથી. એ વાત કરી છે અને એ આપણે ચાલે છે અત્યારે. તો એમાં કહ્યું ગઈકાલ પછી આપણે આજે શરૂ કરીએ એમાં કે મુખ્ય ચાર ભેદો પડ્યા, દિગંબર, શ્વેતાંબર અને શ્વેતાંબરમાં સ્થાનકવાસી, દેરાવાસી. એમાં પણ પછી તેરાપંથી ને બીજું ને ત્રીજું ને એવા ઘણા જુદા જુદા પડ્યા. હવે એની અંદર કોઈ સદવ્યવહાર નથી, એટલા માટે કે આ બધું પેલા કંઈ પણ વસ્તુ નિક્ષેપની વાત, તો નિક્ષેપ માનવો ન માનવો એની ચર્ચા નહીં. પણ મૂર્તિ પૂજા આવે તો મૂર્તિનો વિરોધ, આ આવે તો આનો વિરોધ, એમ નકારાત્મક વાત કરવાથી કોઈ સાધકનું કલ્યાણ નહીં થાય. એટલે મેં કહ્યું કે સ્થાપના નિક્ષેપ કેટલો જરૂરી છે તે વાત નહીં, એની કોઈ ચર્ચા નહીં. કારણ કે એ જો ચર્ચા કરવા જાય તો સ્થાપના નિક્ષેપ જરૂરી નથી. તો નિક્ષેપ કેટલા છે? ચાર. કયા કયા? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તો નામ નિક્ષેપ જરૂરી ખરો કે નહીં? તો નામને માને, મહાવીર સ્વામી ભગવાન કી જય, એ શું છે? નામ નિક્ષેપ. કારણ કે મહાવીર તો હવે અત્યારે અશરીરી આત્મા છે, સિદ્ધ છે, એ નામ નિક્ષેપ છે. આ મહાવીરનું શાસન છે એમ બોલીએ ત્યારે શું છે? આ મહાવીરનો સંઘ છે. તો નામ નિક્ષેપ નથી તો શું છે? તો સ્થાપને નિક્ષેપની વાત બરોબર છે કે નહીં એની ચર્ચા ન કરે, પણ અમારામાં નથી એટલે નહીં. વિરોધ કરવાની આવી ભૂમિકા કે જ્યાં કોઈ તત્વની ચર્ચા નહીં, કોઈ સિદ્ધાંતોની ચર્ચા નહીં, કોઈ સાધનામાં શું ઉપયોગી થાય શું ન થાય એની કોઈ વાત નહીં, માત્ર પોતાના મતનો, ગચ્છનો, સંપ્રદાયનો, કુળનો આગ્રહ, આ બધા સંકીર્ણ આગ્રહના આધાર ઉપર સમુદાયમાં ફાટા પડે, સાધકોમાં ફાટા પડે, મુમુક્ષુમાં ફાટા પડે, એનોય વાંધો નહીં. નાના નાના જૂથ થાય, સરસ રીતે સાધના થાય, પણ મૂંઝવણ થાય, ગોટાળે ચડે, અનેક લોકો અનેક પ્રકારની વાતમાં સાધકને દર્શન સ્પષ્ટ ન થાય. એ વિતરાગના દર્શનમાં હોય તો પણ એને એમ થાય કે આ સાચું કે આ સાચું. વિતરાગ માર્ગે મુક્તિ છે નક્કી, વિતરાગતા એ જ મારા જીવનનો આદર્શ છે, તો પણ એને એમ થાય કે હવે વસ્ત્ર શરીર ઉપર હોવું જોઈએ કે ન હોવું જોઈએ, દિગંબર પણ સાચું કે શ્વેતાંબર પણ સાચું. તેરાપંથી પણ એમાં કહ્યું ને મૂર્તિની મુપત્તિની લંબાઈ ઉપર ચર્ચા, 4 ઇંચની જોઈએ કે 6 ઇંચની જોઈએ, એમાંય મતભેદ. રજોરણની લાકડી કેટલી લાંબી, એમાંય મતભેદ. અઢી ફૂટની જોઈએ કે ચાર ફૂટની જોઈએ. અનેક પ્રકારના આવા નિરર્થક વિવાદો એ બધા કોઈ સિદ્ધાંતના આધાર ઉપર, કોઈ તત્વના આધાર ઉપર, કોઈ સાધકને આત્મકલ્યાણના હેતુએ થાય છે એવું નથી. એટલે દરેક જગ્યાએ એમાં સાધક અટકી જાય છે. સૌથી નુકસાન કોનું થાય છે? સાધક. જિજ્ઞાસુ સર્વ સામાન્ય જીવ સંસારના પરિભ્રમણથી કંટાળ્યો છે, સંસારની આધિ વ્યાધિને ઉપાધિથી જેને કંટાળ્યો છે, અને જેને એમ થાય છે કે આપણે મહાપુરુષોના માર્ગે જઈ અને જીવનનો જો કોઈ બીજો ક્રમ હોય તો એનો સ્વીકાર કરી અને આપણે આપણા જીવનને સફળ કરીએ. આવી સદિચ્છા પ્રત્યેક જીવની અંદર હોય, કારણ કે સંસારનો અનુભવ શું છે? દુઃખ. સંસારને જ્ઞાની પુરુષે ઉપમા આપી, તાપ, આધિ વ્યાધિ ઉપાધિ, એકાંતે દુઃખ, શોકથી ભરપૂર ખેદ, આ સંસારનું સ્વરૂપ છે. જેનો સંસાર જુઓ, કોઈનો સંસાર સુખી નથી. કૃપાળુદેવે કહ્યું ને કે ચક્રવર્તીના શરીરમાં પ્રવેશ કર્યો એને જાણવા માટે, કે આ ચક્રવર્તીને તો કેટલું સુખ હશે. મનુષ્ય જાતિમાં સર્વશ્રેષ્ઠ પદ ચક્રવર્તીનું. તો જેવો અંદર પેસે છે ત્યારે ચક્રવર્તી ચિંતામાં છે. શેની ચિંતા છે? આકુળતા વ્યાકુળતા શેની છે? એને થાય છે કે છ ખંડ જીતા, હજી સાતમું બાકી છે. બીજું, અહીંયા આટલા માનતા નથી ને આટલા માને છે ને આટલું આમ છે ને તેમ છે ને, અરે આની અંદર તો ક્યાંય આને શાંતિ નથી. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય યોનિનું પદ હોય તો ચક્રવર્તીનું. એને એમ થયું કે કદાચ દેવલોકમાં સુખ હશે. વાત એ થાય છે કે દેવલોકમાં તો સુખ સુખ ને સુખ જ છે, એમાં દુઃખનું કોઈ નામ નિશાન નથી, પડચાયો પણ નથી. તો એ કે ઇન્દ્ર મહારાજાના શરીરમાં અંત પ્રવેશમાં એને પ્રવેશ કર્યો, તો ઇન્દ્ર પણ દુઃખી છે. સેનાથી દુઃખી છે? ઈર્ષા અદેખાય, પદ છીનવાઈ જાય, અપ્સરાઓના અપહરણ થાય, એનાથી વધારે કોઈ વધારે વૈભવ પ્રાપ્ત કરી લે, અને ક્યારેક ક્યારેક ભવજન્ય અવધિ જ્ઞાન હોવાને કારણે ખબર પડે કે પોતે ક્યાંથી આવ્યો છે અને પાછો ક્યાં જવાનો છે. તો માથા ફોડે સ્વર્ગની અંદર દિવાલો સાથે. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદવી ઇન્દ્રલોકની, સ્વર્ગની, એ ઇન્દ્ર અને મનુષ્યની ચક્રવર્તી, આ બંનેનો એને અનુભવ કરી લીધો અને એમાં લાગ્યું કે ક્યાંય સુખ નથી. તો સંસારની કોઈ પણ અવસ્થામાં, સંસારની કોઈ પણ પર્યાયમાં, સંસારના કોઈ પણ સંજોગોમાં, સંસારના કોઈ પણ સંગમાં અને સંસારના કોઈ પણ સંબંધમાં સુખ મળે એ વાત ભ્રાંતિ છે. સુખ સંસારમાં નથી. તો સંસારના જીવોને એમ થાય કે આટલા આટલા અનંત પરિભ્રમણ પછી સુખનો માર્ગ કયો, અને સુખના માર્ગની શોધની અંદર જીવો સંસારિક માર્ગની બદલે પારમાર્થિક માર્ગ તરફ જતા હોય, એની ઈચ્છા થઈ હોય, એને ગૂંચવાડો ઊભો કરવો, એના જીવનની અંદર અનેક પ્રકારની મૂંઝવણો ઊભી કરવી કે કયો માર્ગ સાચો, કયો માર્ગ ખોટો, આમ કરવું, તેમ કરવું, આ કરવું, તે કરવું, આ બધા જે કંઈ વાત છે એવા વ્યવહારના ભેદ ઊભા થઈ જાય છે. અને એ વ્યવહારના ભેદમાં સામાન્ય મુમુક્ષુ અટવાઈ જાય છે. એને એમ લાગે છે કે આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, આ જ્ઞાની છે, ઓહો આ બધા સરસ છે, કોઈનો આડંબર છે ને કોઈ વૈભવ છે ને કોઈનો જય જયકાર છે ને કોઈની સિદ્ધિ પ્રસિદ્ધિ છે ને, આ તો બધાય લાગે છે. હવે આપણે કોનું માનવું, ક્યાં જવું? બે દી અહીંયા જાય, બે દી અહીંયા જાય, ચાર દી અહીંયા જાય, અહીંયા ભટકે, ત્યાં ભટકે, આની શિબિર કરી આવે, આને ત્યાં જ્યાં આવે, અહીંયા જ્યાં આવે, પાછો એ તો પોતે જ્યાં છે ત્યાં સ્થિરતા નથી. જે કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાન થાય, સાચો માર્ગ મળે, એનું પહેલું લક્ષણ ખબર પડે આપણને માર્ગ મળ્યો છે, સ્થિરતા. અપૂર્વ અવસરની ગાથા 3 અંદર કૃપાળુદેવે આ વાત મૂકી, આત્મ સ્થિરતા 3 સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. જેને માર્ગ મળ્યો, જેને કોઈ અંદર પ્રેરણા થઈ કે પરમાર્થ માર્ગનું આ સ્વરૂપ છે, એનામાં પહેલું લક્ષણ આવે છે સ્થિરતા. એની ભાગદોડ મટી જાય છે, બહાર તરફ જવાની એની વાત છે એ બંધ થઈ જાય છે, એની બહિર્મુખતા સમાપ્ત થઈ જાય છે. હવે સ્થિર છે, અને સ્થિરતા મળી છે એને, એક તત્વ મળ્યું છે સ્થિર તત્વ, તો એ જીવન પર્યંત એની ટકે છે. એમાં મન વચન કાયાના યોગની સ્થિરતા છે, ક્યાંય ભાગતો નથી. પરિસર આવે, ઉપસર્ગ આવે તો એ સહન કરે, પણ બીજે અન્યત્ર ન જાય કે ચાલો અહીંયા જઈને અહીંયા સુરક્ષા મળશે ને અહીંયા સલામતી મળશે, કઈ સદવ્યવહાર. એ સદવ્યવહાર છે તો કે છે ગચ્છમતની કલ્પના એ સદવ્યવહાર નથી. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. સદવ્યવહાર શું છે તો કે વૈરાગ્ય અને ઉપશમ. સંસારમાંથી એને પરમાર્થ માર્ગની સાધના કરવી હોય તો સર્વપ્રથમ સંસારનું જે આકર્ષણ છે, સંસારનું જે પ્રલોભનો છે, સંસાર પ્રત્યે જે અનેકવિધ પ્રકારનું મમત્વ છે એ તૂટવું જોઈએ. જીવમાં સ્થિરતા ક્યારે આવે? આપણું મન ચારે બાજુ ડફોડિયા મારતું હોય તો સ્થિરતા ક્યાંથી આવે? તો કે હું માળા કરું છું પણ સ્થિર નથી રહેતી, પણ ક્યાંથી રહે? કારણ કે સંસારના અનેક રૂપોની અંદર આપણું મન ભાગતું ફરે છે, વૈરાગ્ય નથી. જેને વૈરાગ્યની તીવ્રતા છે, વૈરાગ્યની દ્રઢતા છે, એને વૈરાગ્ય આવ્યા પછી પોતાની સાધના કરવા બેસે તો ગમે તેવું આકર્ષણ હોય તો શું થાય? કાલે ઉદાહરણ સરસ આવ્યું કે માજી સામાયિક કરવા બેઠા, શું થયું? વરઘોડો નીકળો. માજી ઊભા નીકળે, જોવા નીકળ્યા કોને ઘરે શું થયું, તો કહ્યું કોઈ કે અરે બીજા બેઠા હતા સામાયિકમાં કે માજી આ શું કરો છો? તો કે જીવ્યા કરતા જોયું, ભલું કોના ઘરે આ વાજા વાગે છે ને કોણ નીકળી છે ને કોણ હાલી જાય છે ને. જુઓ ચારે બાજુ આમને આમ ચાલે છે. કૃપાળુ દેવને કાવીઠામાં એક સદગ્રસ્ત મળવા આવ્યા. ઝવેરચંદ શેઠના ઘરે નિવાસસ્થાન હતો, મુકામ હતો. અને પછી સત્સંગ સાંભળ્યો પછી એણે એમ કીધું કૃપાળુ દેવને કે પ્રભુ અમને સત્સંગ કરવાની અને પરમાર્થ માર્ગની આત્મિક સાધનાની ઘણી હોશ થાય, પણ શું કરીએ, આ પેટ પડ્યું છે ને એટલે એને ભાડું દેવું પડે ને, ખાવું તો પડે ને, પીવું પડે, નહીં તો તમે વાત કરો છો એમાં ક્યાં નવી વાત છે, હું એ જ કરવા માગે છે. કૃપાળુ દેવે કીધું કે જય શેઠ, જુઓ આજથી આ ભાઈની બે ટંકની જમવાની વ્યવસ્થા તમારે કરવાની. આ ઉપરની ઓયડીમાં એનું નિવાસસ્થાન, એને પાછું સવારે પાણીનું માટલું તમારે મૂકી જવાનું, અને જીવે ત્યાં સુધી આ જવાબદારી તમને સોંપું છું. અને આ ભાઈએ ભક્તિ જ કરવાની. અને પછી ભાઈને કીધું કે તમે ભક્તિ કરતા હો તો બહારથી વરઘોડા નીકળે કે ગમે તેવી પ્રકારનો શોર બકોર આવે, તમારે ઊભા થઈને બારીમાંથી ડોકિયું પણ કરવું નહીં. તો કે એ તો કેમ ચાલે, એ મારાથી ન થાય. તો કે આ જીવની આવી ખોટી વાતો કરવી છે. વૈરાગ્ય અને ઉપશમ, કષાયોનો ઉપશમ, વિભાવોનો ઉપશમ, વૃત્તિઓનો ઉપશમ. એક તો સંસારની એક પણ વસ્તુ પ્રત્યે ચિત્ત ચોટે નહીં, પ્રલોભન ન થાય, આકર્ષણ ન થાય, એમાં સુખ છે એવી સુખ બુદ્ધિ જતી રહે. સંસારના પદાર્થોમાં સુખ નથી, સુખ વાસ્તવિક આત્માની સ્વસ્થિતિમાં છે. પોતાનું સુખ પોતામાં છે. આત્મા એ સુખનું ધામ છે, અનંત સુખનો એ સ્વામી છે. પદાર્થમાંથી સુખ લીધું છે, પરાવલંબી છે, પરાધીન છે, અલ્પકાલિક છે, અને પાછું ખૂટી જાય છે એટલે ફરીથી બીજો પદાર્થ શોધવો પડે છે. એમને એમ આખું ગાડું ચાલ્યા કરે છે. એને એકવાર વૈરાગ્ય આવે તો સુખની કલ્પના બહાર નથી, મટી જાય અને ઉપશમ થાય કે ગમે તે સંસારની અંદર ફેરફારો થાય, કંઈ નુકસાન થાય, પોતાની ચીજોમાં પણ થાય, કંઈ પણ પ્રકારનો થાય તો પણ કસાય નહીં, ક્રોધ નહીં, ગમે તેવા નિમિત્તો ઉત્પન્ન થાય, પૂર્વકર્મના ઉદય પણ આવે, સંગના નિમિત્તો પણ ઊભા થાય, સંબંધના પણ થાય, ઘરમાં નોકર ચાકર રાખ્યા હોય તો એ માણસોના નિમિત્તે પણ કોઈ પ્રસંગ ઊભો થાય કે જેને કારણે થઈને ક્રોધનો પ્રસંગ બને, તે સમયે એ ક્રોધ ન કરે, નિમિત્તની સાથે જોડાય નહીં, એ નિમિત્તનો જાણનારો છે. ઉપશમ ભાવ એટલે આત્માનું બળ. એટલું બધું છે, ત્યાં જે કંઈ ઘટના ઘટે છે એ બહારના પદાર્થમાં બને છે. સારા મજાના ક્રોકરી પડ્યું અને ફૂટી ગયું તો ક્રોકરી એ બહારનો પદાર્થ છે, પૂતગલનો પદાર્થ છે, એ કાયમી છે જ નહીં, એની રચના તો બદલાય જ કરે છે. એ ક્રોકરીના રૂપમાં હતી, ગઈ, ઘડો ઘડાના રૂપમાં તો ગયો, માટી પણ એ કાયમ છે. હવે એને આ પ્રકારનું પોતાનું ચિંતન હોવાને કારણે, આત્માનું બળ હોવાને કારણે ઉપશમ ભાવ છે. વૈરાગ્ય અને ઉપશમ વિના સાધના થઈ શકે નહીં. ગમે તે સંપ્રદાય હોય, ગમે તે ગચ્છ હોય, ગમે તે માર્ગ હોય, સદવ્યવહારના બે પાસા, એની પાસે વૈરાગ્ય છે અને ઉપશમ છે. જેના જીવનમાં વૈરાગ્ય નથી આવ્યો એ અધ્યાત્મ માર્ગની પરમાર્થની સાધના શું કરશે? એને તો જરાક કોઈ ચીજ નવી આવી, ઓહો ક્યાંથી આવી, શું છે, આ છે, તે છે, એ પર પદાર્થની અંદર તરત જ ભાન ભૂલે છે. કૃપાળુદેવે શબ્દ મૂક્યો, દેખત ભૂલી. દેખત ભૂલી એટલે પદાર્થ જોયો નથી ને ચોંટ્યો નથી. કેટલીક વાર લોકો ટીવી જોતા હોય તો એની ઘટનામાં એનું જેટલું ચિત્ત ન હોય એટલું એનું આ જે વસ્ત્રો હોય એના આભૂષણ હોય ને એમાં હોય, કે તમારું ધ્યાન ગયું ઓલી આ સાડી પહેરી હતી અને આ મેચિંગ હતું. ઘટના સાથે સંબંધ નથી. એમ આ જીવની ચંચળ વૃત્તિઓ પર પ્રત્યેની વૈરાગ્ય ન હોવાને કારણે એક નાની નાની બાબતની અંદર અસ્થિર થતા વાર નથી. અને ઉપશમ ગમે તેવો પ્રસંગ બને, એક કોઈકે પાણીની બાલદી નાખી અને એ પાણી ઢળતું ઢળતું આપણા આંગણા સુધી પહોંચ્યું, શું થાય? કસાય આવે, ક્રોધ આવે. એટલો ઉપશમ નથી કે પાણી છે, પાણી તો એનો ધર્મ છે, રેલાઈ ગયું, આવ્યું હમણાં સુકાઈ જશે, કોણ છે, કોણે નાખ્યું, જોતા નથી, આમ છે, તે 50 પ્રકારનું ચાલશે, એ શાંત જ નહીં થાય. આને કહેશે, તેને કહેશે, પાડોશી કહેશે, જુઓ છે કે છે સંસ્કારો, એની વાત સમય ક્યારે? કેટલાકને તો જિંદગીભર સુધી વાત શાંત થતી નથી. ઉપશમ નથી, આત્મિક બળ નથી. એવી રીતે ચાર કસાય કીધા છે. ક્રોધ પછી માન. તો પોતાની પર્યાયનું માન એટલું બધું છે, આત્માનું માન નથી, આત્માનું તો ભાન નથી એટલે માન નથી, એનું ગૌરવ નથી, આત્માની સ્મૃતિ પણ નથી. પણ પર્યાયનું દેહનું માન એવું છે કે અમે કોણ, કુળનું, ગોત્રનું, પૈસાનું, પદનું, પદવીનું, ધણીનું, છોકરાઓનું, આવા અનેક પ્રકારના નિમિત્ત, અમારે વેવાયો કેવા, અમે કેવા, અમારી શ્રીમંતાઈ કેવી, અમારો હોદ્દો શું, આ માન કસાય. હવે ગમે ત્યારે કંઈ ને કંઈ સંસારના વ્યવહારમાં, સંઘના જીવનમાં જીવવાનું, સંબંધોના જીવનમાં જીવવું, તો ક્યાંક આને ઠેસ પહોંચે. જેટલા આપણે આપણા માન પ્રત્યેના જાગૃત હોય એટલો કંઈ જગત આખા આપણા માન પ્રત્યે જાગૃત ને, ક્યાંક ઠેસ પહોંચે, ઠેસ પહોંચે કે તરત જ કસાય જાય. તમને ખબર નથી પડતી આમ બોલાવાય, આમ મને કહેવા આવું ન જોઈ, છોકરાને મોકલી દીધો, આમ કંકોત્રી મોકલી, જાતે ન દેવું જોઈએ, જે દેવું છે તો આવીને જાતે આવીને કંકોત્રી જ દેવી છે ને. પણ નાની નાની બાબતની અંદર એટલી બધી પોતાનો માન કસાય દ્રઢ છે, એ આખો પર્યાયનો છે કે આત્માનો છે? પર્યાયનો છે. હવે પર્યાય સાચી કે ખોટી, વિનાશી કે નિત્ય, એ તો અનેક બાબતની અંદર વિચાર કરકે કોઈ વાર એમ થાય કે આમ થયું થયું, મૂક ને લપ હવે એની અંદર, તને એને ભૂલી જવામાં કઈ વાંધો છે? એનું વિસ્મરણ કરવામાં કઈ વાંધો છે? એને ગાંઠે ન બાંધતો, હવે હું એને દેખાડી દઈશ, એનો વારો કોક દી આવશે. ભાઈ તમારા ઘરે પ્રસંગ આવે છે, અમારા ઘરે બસ હવે અમારે પ્રસંગ આવે ત્યારે પ્રસંગ નથી માણવો, બદલો લેવો છે. ક્રોધ, માન, માયા, એક એક બાબતની અંદર માયા, માયાની અંદર હોય કઈ, કેવું કઈ, કરવું કઈ, એ મનથી જુદો, વચનથી જુદો અને વ્યવહારથી પણ જુદો. આ માયાનું સ્વરૂપ છે. જીવનમાં સરળતાની જે છે, કદાચ એમ થાય કે મારી ભૂલ થઈ ગઈ, આ મારા ધ્યાનમાં નહોતું, એ ધ્યાનમાં નહોતું એમ નહીં કહે, કંઈક પ્રકારની માયાની રચના કરશે અને માયાની રચના કરીને સામાને બ્રહ્મમાં નાખવા પ્રયત્ન કરશે કે મારી કોઈ ભૂલ નથી, તમારી સમજવાની ભૂલ છે. ખોટા છો તો સામે વ્યક્તિ ખોટી છે, હું ખોટો નથી. આ માયાચાર છે. આવો માયાચાર કરીને કોઈથી છુપાવવું, કોઈને અર્ધદગ્ધ કહેવું, કોઈ જુદી જુદી ભાષામાં વાત કરવી, આવો માયા કસાય અને છેલ્લે લોભ કસાય. આ લોભ કસાયથી આખો સંસાર ચાલે છે. દરેકે દરેક ચીજ મને મળે આ સુખ હું રહી જઈશ તો, પોતે પૂર્ણ છે એવી જેને પોતાની માન્યતા શ્રદ્ધા નથી એને લોભ કસાય કોઈ દી શાંત થાય. લોભ કોને ન હોય? આપણે કઈ લ્યો આ તો મારે કઈ જોતું નથી, જે કઈ મારી પાસે છે એનાથી હું સંતુષ્ટ છું, આઈ એમ હેપી, આઈ એમ કન્ટેન્ટેડ, વોટ આઈ હેવ આઈ ડોન્ટ નીડ એની મોર. તો કોઈ ચીજ મળી, ન મળી, ઓછી મળી, અધકી મળી, એને કઈ રંજ ન થાય, એની સાધનામાં બાધક ન થાય. અહીંયા તો તપ કર્યું હોય અને એક સાકરનો પડો રહી ગયો હોય પ્રભાવનાનો, એનું આખું સરનામું ગોતીને પૂછો કે તમે કરી તે તમને ખબર છે, આ તમે હજી પ્રભાવના આપી નથી. નાની નાની બાબતની અંદર આ સદવ્યવહાર નથી. વૈરાગ્ય અને ઉપશમ એ જ્યાં જ્યાં પુષ્ટ થતા હોય, જે જે માર્ગમાં થતા હોય, જે જે ગુરુ દ્વારા થતા હોય, એ સદવ્યવહાર છે, એ સાધનામાં સાધક છે. કૃપાળુ દેવે ધર્મજના મુમુક્ષુઓને આ સદવ્યવહાર સમજવા માટે મોકલ્યા, ધર્મજમાં મોકલ્યા, સોરી. એને કહ્યું કે ત્યાં કબીરજીના પંથી આવ્યા છે, ત્યાં તમે જજો. પછી બધી સૂચનાઓ લખી છે, પત્રાંક 217 બધું આવે છે, બધું લખ્યું છે, તમે આમ કહેજો તેમ કરજો. અને ખંભાતના મુમુક્ષુઓ બધા હતા, કોઈને વિકલ્પ ન થયો કે અમને કબીરજી પાસે શું કામ મોકલે છે, એટલે કબીરજીના અનુયાયીઓ પાસે ગયા, દર્શન કર્યા, બધું આ કર્યું, પછી રિપોર્ટ લખજો અમને, બધું કહ્યા પછી માર્ગદર્શન આપ્યું કે અમે તમને એટલા માટે મોકલ્યા હતા કે એમાં રહેલા શિષ્યની વૈરાગ્યની ધારા તમે જોઈ, કબીર સંપ્રદાયમાં અનુયાયીઓની ક્યાંય ભબકો, ક્યાંય આડંબર, ક્યાંય વિશેષ વૈભવ કાંઈ નહીં, એની વૈરાગ્યની ધારા. બીજું એનો સમર્પણનો ભાવ ગુરુ પ્રત્યેનો કેવો હતો એ તમારે જોવાનું. તો એના સેવા, ત્યાગ, સમર્પણ, વૈરાગ્ય, અમે તમને એનું જ્ઞાન મેળવવા માટે મોકલા. આજે ક્યાંય તમે જે વિચારો છો વિતરાગ માર્ગમાં સાધના કરવી છે, તો વિતરાગ માર્ગની સાધનામાં વિરતિ ને વૈરાગ્યનો પાયો છે. આજે ક્યાંય એ જોવા મળતું નથી, સ્પર્ધા ચાલી છે આડંબરની. વૈરાગ્યના દર્શન થતા નથી, વિરતિ ભાવના દર્શન થતા નથી, વધતી વિરતિ. અહીંયા તો સર્વવિરતિ પાસે પણ વિરતિ જોવા ન મળે એવો ઘાટ ઘડાઈ ગયો છે. એક છોડીને બીજું એટલું બધું પકડ્યું છે, ઘર છોડ્યું છે પણ અપાસરો પકડ્યો છે, સંતાનો છોડ્યા છે પણ શિષ્યો પકડ્યા છે. ક્યાંય વાંધો નથી, એમાં ભાવ એના ઈ છે, પકડ એના ઈ છે, મોહની ધારા એના ઈ છે, અહમની ધારા એના એ છે. વસ્તુ બદલાણી છે, વસ્તુ બદલવાથી જીવના ભાવ બદલાતા નથી. તો જુદી જુદી પ્રકારની કે જેની પાસેથી જે શીખવાનું હોય એ જો સદવ્યવહાર એને કહેવાય કે આત્મિક સાધનામાં જો એ સાધક થઈ શકે તો એ સદવ્યવહાર છે. અને આવો વ્યવહાર ગમે તેની પાસેથી લેવો, એમાં ગચ્છમતના ભેદ ન જાણવા, એમાં કોઈ દાર્શનિક ભેદ પણ ન જાણવા. એક વૈરાગી સંપ્રદાય પાસેથી જો વૈરાગ જોવા મળતો હોય તો એ દ્રષ્ટિએ આવી કહો, સંસારનો આટલી બધી આકર્ષક સંસાર છે છતાં એને સંસાર પ્રત્યે લેશ માત્ર પ્રલોભન નથી, કશું જ લેવાની ઈચ્છા નથી. આ સદવ્યવહારનું લક્ષણ છે ઉપશમ અને વૈરાગ્ય બે. અને પછી કહ્યું કે નિશ્ચય કોને કહીએ, તત્વજ્ઞાનની ગમે તેટલી વાત કરે કોઈ ઊંચી ઊંચી, આત્મા એક છે, આત્મા અનેક છે, આત્મા વિશ્વવ્યાપી છે, આત્મા આમ છે તેમ છે, જગતની ગમે તેટલી આવી ઊંચી ઊંચી વાતો ચાલે તત્વજ્ઞાનની, પરંતુ કૃપાળુદેવે લીટી શું આપી, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. ગમે એટલી વાત કરે એને પોતાના સ્વરૂપનું ભાન નથી. નિજ રૂપ પર નહીં, નિજ રૂપ મારું પોતાનું સ્વરૂપ શું છે, હું કોણ છું. 16 વર્ષની ઉંમરે અપાયેલા કાવ્યમાં પરમાર્થમાં પ્રવેશ કરવા માટે પ્રશ્ન પહેલો મૂક્યો, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું ખોટું તો ઘણી ખબર છે અને ખોટું તો બદલાયા પણ કરે છે. તમને ખબર નથી, તમે મને 10 વર્ષ પહેલાંની વાત કરો છો, હવે એવું નથી, હવે હું કલેક્ટર છું, હવે હું ધારાસભ્ય છું, હવે મારી સ્થિતિ બદલાઈ ગઈ છે. જુઓ આને ખરું નહીં, આ ખોટું તો બદલાયા જ કરે છે. હવે તમારે અમારી સાથે આવો વ્યવહાર કરવો જોઈએ, હવે અમે પહેલાં હતા એવા નથી. આ સ્વરૂપ તમારું કયું, તો પદ અને પદવીના આધાર ઉપર. અને રિટાયર થયા હોય પછી પેલો શેરી વાળવા વાળા હોય ને એ કંઈક બસ ને, હવે કોઈ સાંભળવા વાળું નથી હો તમારું, હવે કોઈ તમને સલામ નહીં કરે, અને જો આ સાફ કરાવવું હોય તો તમે અમને સલામ કરજો. બોલો આ દશા ઉતર્યો અમલદાર કોડીનો, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. આ પોતાના સ્વરૂપનું ભાન એને છે નહીં, બદલાતું સ્વરૂપ એ તારું નથી. કોણ છો તું, તારું સ્વરૂપ ખરું કયું છે, ત્રિકાળ છે, જે સત છે. સતનું લક્ષણ શું, ત્રણેય કાળમાં જેનું યથાર્થ હોવાપણું છે, જે ભૂતકાળમાં હતું, વર્તમાન કાળે છે અને ભવિષ્યમાં પણ હશે, એમાં કંઈ ફેરફાર નહીં થાય. બધા જ ગુણો, બધા જ ધર્મો, ઓલ કેરેક્ટરિસ્ટિક્સ એની એમ ને એમ છે. આ એને કહેવાય સત, જે બદલાય નહીં, કાલાતીત સર્વકાલિક, એને કહેવાય સત. અને બદલાયા કરે ક્ષણે ક્ષણે, સમયે સમયે, એ અસત જે વિનાશી છે. સત અવિનાશી છે, સત શાશ્વત છે, સત સનાતન છે, સત ચિરંજીવ છે. તો આ મારું સ્વરૂપ સત છે. સત છે એટલે દેહ બદલાય છે, હું નથી બદલાતો. ગતિ બદલાય છે, હું નથી બદલાતો. યોની બદલાય છે, હું નથી બદલાતો. ઇન્દ્રિયોના સ્વરૂપ બદલાય છે, દેહના એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, હું નથી બદલાતો. નાનામાં નાના સૂક્ષ્મ સૂક્ષ્મ જંતુથી માંડી અને વિરાટ કઈ પ્રાણી જેવું જે કઈ પર્યાયો મારી અનંત ધારણ થાય છે એ બધી મારી છે. અને ભિખારી તરીકેની પર્યાય પણ મારી છે અને ચક્રવર્તી પદ તરીકેની પર્યાય પણ મારી છે. આ બધામાં હું એક છું, અવિનાશી શાશ્વત છું. આ બધું બદલાયું. કોઈ 5 વર્ષ, કોઈ 2 વર્ષ, કોઈ 2 ઘડી, કોઈ સેકન્ડની અંદર 17 વાર આવા આવા દેહના પર્યાયો બદલાયા છે. પણ બધાનું જાણનાર ન બદલાયો હોય એવો કોણ? સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ. સદા હું પ્રગટ ચૈતન્ય રૂપ હું પ્રગટ છું. બધી પર્યાયો બદલાઈ ગઈ અને જો જ્ઞાન થાય કદાચ તો બધી પર્યાયો જ્ઞાનમાં જણાય કે નહીં? પોતાના પૂર્વભવ બધા જણાય. તો એ બધા બધા જુદા જુદા એક જ સરખા હોય કે જુદા જુદા હોય? તિર્યંચના હોય, મનુષ્યના હોય, કીટ પતંગના હોય, આ બધા જોવા છતાં એને એમ થાય કે બધું બદલાયું પણ હું તો. કૃપાળુદેવ એમ લખે કે અમને 800 ભવનું જ્ઞાન થયું હતું, જાતિસ્મરણ જ્ઞાન. જોયા હશે 800 ભવ, એમાંથી વૈરાગ્ય જાગ્યો, સંસારની નિરર્થકતા સમજાણી, પોતાના નિશ્ચયનું ભાન દ્રઢ થયું કે આ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ સાચું નથી, આ નીચ સ્વરૂપ નથી. આપણે નીચ સ્વરૂપમાં અત્યારે વર્તમાન દેહ પર્યાયને સર્વસ્વ માનીને ચાલીએ છીએ, એના આધાર ઉપર કસાયો કરીએ છીએ, એના આધાર ઉપર આપણે વિષયો ભોગવીએ છીએ, એના આધાર ઉપર આપણે અનેક પ્રકારના સંસારની અંદર વિચિત્ર કર્મબંધ કરીએ છીએ, પણ આ સ્વરૂપ જ તારું નથી. તો નિશ્ચય શું? નિશ્ચય એટલે એક સિદ્ધાંત, સિદ્ધાંતની માન્યતા, એક સૈદ્ધાંતિક દ્રઢતા. મારે પારમાર્થિક જીવનમાં જવું છે તો કોઈ સિદ્ધાંત શું? હું આત્મા છું, પૂર્ણ છું. જગતના બધા પદાર્થો અપૂર્ણ છે, જગતના બધા પદાર્થો એકબીજા સાથે અવલંબી અને આશ્રિત છે. હું તો સ્વયં પૂર્ણ છું, પરિપૂર્ણ છું. મારા સુખ માટે, મારા જ્ઞાન માટે મારે કોઈની આવશ્યકતા નથી. જ્ઞાન મારો સ્વભાવ છે તો મારા જ્ઞાન માટે કઈ યુનિવર્સિટીની ડિગ્રી જરૂરી છે? કઈ? એકઈ નહીં. અને કઈ યુનિવર્સિટીની ડિગ્રીથી મને જ્ઞાન મળે? ગમે ત્યાં ભણવા દીકરાને મોકલી, એની પ્રગતિ ઈચ્છતા હોય તો એને આત્મિક જ્ઞાન મળશે કે જગતનું જ્ઞાન મળશે, પદાર્થનું જ્ઞાન મળશે? કોઈને ક્યાંય આત્મિક છો તું, તારું સ્વરૂપ આ છે એવું જ્ઞાન જગતની કોઈ યુનિવર્સિટીમાં ખરું? તો કેટલા ગ્રંથ વાંચવાથી કેવળ જ્ઞાન થાય? અને કેટલી યુનિવર્સિટી ડિગ્રીના સર્ટિફિકેટ લઈએ તો કેવળ જ્ઞાન થાય? તો કે તું દુનિયાભરના થોકડા વાંચ અને દબાઈ જાને અને ઘોડીને પી જાને તોય તને કેવળ જ્ઞાન ન થાય. જ્ઞાન તારો સ્વભાવ છે, જ્ઞાન તારું સ્વરૂપ છે. જ્યારે એના ઉપર લક્ષ્ય થશે ત્યારે તારું જ્ઞાન અનંત છે, એના અવરોધ દૂર થશે, એના અંતરાયો દૂર થશે, એની બાધાઓ દૂર થશે. જગતનું જ્ઞાન એ બાધારૂપ છે, એટલે સ્વરૂપનું જ્ઞાન થતું નથી. જીવ અટવાયો છે અજ્ઞાનમાં. અજ્ઞાન ટળે એટલે જ્ઞાન તો છે જ, લાવવું પડતું નથી. અજ્ઞાન ટાળવું પડે છે, જ્ઞાન લાવવું પડતું નથી. કે બે પ્રક્રિયા કરજો તમે, અજ્ઞાન ટાળજો અને જ્ઞાન લઈ આવજો. જગતનો કોઈ ગુરુ જ્ઞાન ન આપી શકે, અજ્ઞાન ટાળી શકે. ક્યાં તારી ભ્રાંતિ છે, આ છે તે છે, પણ એ જ્ઞાન તો પોતાનું જ છે. એ ગુરુ કે ગણું, પણ જો પરિણતિ આપણામાં ન થાય તો એનાથી જ્ઞાન ન આવ્યો. એને કેવળ જ્ઞાનના 10 પ્રકાર કીધા હોય, એનાથી આપણામાં આવે કેવળ જ્ઞાન? કઈ ન થાય. આ સમજી લઈએ, પરિણતિ આપણામાં થાય છે. જ્ઞાનની પરિણતિ, દર્શનની પરિણતિ, એમ સુખની પરિણતિ પણ ક્યાં થાય છે? પોતામાં થાય છે. જ્યારે બધા જ પદાર્થોનો આધાર તૂટી જાય છે અને જીવ પોતાની અંદર જ્યારે પોતાના સ્વરૂપ સાથે એકરૂપ થાય છે, તલ્લીન થાય છે, ત્યારે એને સુખાનુભૂતિ થાય છે. અને એ સુખ એનું કૃપાળુદેવે એક સરસ વ્યાખ્યા આપી 3 શબ્દોની, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બસ, જેની પાછળ કોઈ, અને પદાર્થથી મળતા સુખની પાછળ દુઃખનો પડછાયો છે છે ને છે. સંજોગથી મળતા સુખ પાછળ દુઃખની વાત છે છે ને છે. સંબંધથી મળતા સુખની પાછળ દુઃખની વાત ઊભી છે. સંગથી મળતા સુખની પાછળ દુઃખની પીડા ઊભી છે. પણ જેને સ્વમાંથી સુખ મળે છે એના સુખને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. એટલે શબ્દ પ્રયોગ વાપરો જ્ઞાનીઓએ, અવ્યાબાદ. સુખ કેવું? અવ્યાબાદ. જગતની કોઈ પણ તાકાત, કોઈ પણ પદાર્થની કોઈ પણ શક્તિ એના સુખને બાધા પહોંચાડી શકે નહીં. અવ્યાબાદ, અખંડ, અનંત, શાશ્વત, આ સુખનો એ સ્વામી છે. પોતાના ગુણોનું, પોતાના ધર્મનું, પોતાની શક્તિનું, એ સ્વરૂપનું ભાન નથી. એને નિશ્ચય કેવો, એને સિદ્ધાંત કેવો? તો કે જે ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. કેવી અદ્ભુત વાત કૃપાળુદેવે એક લીટીમાં. આત્મ સ્વરૂપનું ભાન વિનાની જે કંઈ તત્વજ્ઞાનની વાતો છે, આડી અવડી તો ગમે તેટલી વાતો થાય, એ બધી વાર્તા થાય, કથા વાર્તા થાય, સ્વરૂપની વાત ક્યાં આવે? સ્વરૂપની વાત સાંભળાવેલા સ્વરૂપની સાધના થાય ખરી? સ્વરૂપનો લક્ષ્ય ન હોય તો સ્વરૂપની સાધના થાય ખરી? સ્વરૂપની સાધના ન થાય તો સ્વરૂપની પ્રાપ્તિ થાય? જેને સ્વરૂપની કોઈ વાતનો ખ્યાલ જ નથી તો એને પ્રાપ્તિ કેવી રીતે થાય? જેને મેળવવો છે એની ઓળખાણ તો હોવી જોઈએ. વેદાંતમાં પણ કહ્યું ઉપનિષદમાં કે આત્મા મેળવવો હોય તો આત્માને વારંવાર વાંચવો, સાંભળવો, ધ્યાવવો, નિધિ ધ્યાસિત કરવો. હે શિષ્ય, તારે આત્મા જોતો હોય તો તું વારંવાર આત્માના સ્વરૂપનું ચિંતન કર. આત્માના સ્વરૂપથી આત્માને ભાવિત કરવો પડે, આપણી ચેતનાને ભાવિત કરવી પડે. આપણી ચેતના આપણા સ્વરૂપથી ભાવિત થઈ નથી, આપણે કરી નથી, અને આપણે શબ્દો બોલ્યા કરીએ છીએ આત્માના અને આપણા સ્વરૂપના. પરિણામ નથી આવતું, પરિણતિ થતી નથી. પરિણતિ ન થવાનું કારણ એ છે કે શું પરિણતિ થાય? જેમ એક પોપટ હોય, એ પાંજરામાં બેઠો છે અને એને રામ 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 કરાય કરો. એને કહો કે રામ બોલવાથી તારા જીવનની અંદર તારું જે અદ્ભુત સ્વરૂપ છે, તું બ્રહ્મ છો, એ જાગૃત થશે. સ્મરણથી થાય, આ કળિયુગની અંદર તો સ્મરણથી પણ ભગવાન મળે તો પોપટને નથી મળતા, ગમે એટલું કરે તો પણ. કારણ કે ત્યાં કોઈ ભાવની પરિણતિ થતી નથી, શબ્દોથી બધું પૂરું થઈ ગયું. એને પોતાના આત્માને, પોતાના ભાવને સ્વરૂપથી ભાવિત નથી કર્યા, એટલે એ ભાવ પ્રગટતા જ નથી. અને ભાવ નથી પ્રગટતા એટલે બસ ઉપદેશ ત્યાં સુધી રહ્યા છે, શેઠની શિખામણ ચાપાસું. એટલા એટલા ધર્મ કાર્થાઓ ચાલી, ઉપદેશો સાંભળ્યા, ગ્રંથો વાંચ્યા, આ બધું જ થયું, પણ એક પણ વાત પરમ તત્વ આપણા અંતઃકરણને સ્પર્શ્યું નહીં, એની સ્પર્શના ન થઈ. બોધ ધોધમાર વૈરસો તીર્થંકરોના મુખેથી, પણ આપણને સ્પર્શના ન થઈ. નર્મદાની અંદર એક પથ્થર હોય છે મગશીલિયો પાણો, એને માટે એમ કહેવાય છે કે પુષ્કરા વર્ત મેઘ વર્ષે બારે, 12 વર્ષ સુધી અને સતત મેઘ વર્ષે. આપણને એમ લાગે કે આનામાં હવે આર્દ્રતા કંઈક આવી હશે, પણ પાછો તોડો ત્યારે કોરો ઢાંકણ જેવો, લેશ માત્ર આર્દ્રતા નહીં, બધું ઉપરથી પથ્થર ઉપર પાણી, બધું પાણી પડ્યું ખરું પણ ઉપર ઉપરથી. એમ આ જીવને કેટલા કેટલા સત્સંગ, કેટલા સ્વાધ્યાય, કેટલી શિબિરો, કેટલા ગ્રંથો, કેટલી વાંચનાઓ, સ્વરૂપનું ભાન નથી, ભાવિત થતો નથી, આત્મા સ્પર્શતું નથી. બોધ સ્પર્શે નહીં તો બોધિમાં રૂપાંતરણ થાય કેમ? જીવને બોધ જરૂર છે કે બોધિ જરૂર છે? પણ બોધથી બોધિ થાય એ બરોબર છે, પણ બોધિ થવી જોઈએ, નહીં તો બોધ વ્યર્થ. બોધ મળ્યો ને બોધિ ન થઈ તો. ભગવાન મહાવીરે મેઘ કુમારની બાબતમાં એને કહ્યું હતું સંબોધિ. સંબોધિ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એ ત્રણે ત્રણ બોધિ છે. પણ એનો જ્યારે સમન્વય થાય છે, એકરૂપતા થાય છે, ત્યારે જીવને સંબોધિ થાય છે. તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, જ્યારે એક પરિણામથી જ્યારે દર્શન જ્ઞાન અને ચારિત્ર વર્તે, જેને યથાખાત ચારિત્ર કીધું છે, એ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. જ્યાં સુધી દર્શન છે હજુ જ્ઞાન થોડુંક પાંગળું છે, જ્ઞાન છે દર્શન નથી, એટલે જ્ઞાન તો અજ્ઞાન છે, એ બંને થયા મેળ, પણ પૂર્વકર્મના કારણે ચારિત્રની અંદર કંઈક હજુ અલ્પતા છે, ઉણપ છે. જ્ઞાન દર્શન સાથે હજી ચારિત્ર ચાલતું નથી, એટલે ચોથા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાન 12મા ગુણસ્થાનક સુધીની યાત્રા છે. શું કામ? કે હજી મોહની પ્રકૃતિઓ છે, પૂર્વકર્મના આવેગો છે, એને કારણે થઈને જેવી શ્રદ્ધા છે, જેવું દર્શન છે, જેવું જ્ઞાન છે, એવું ચારિત્ર નથી, ક્યાંક ગેપ પડે છે. એ ગેપ પડે છે, એ ગેપ સંધાતો જાય છે. જેમ જેમ દર્શન શુદ્ધ થાય, જ્ઞાન શુદ્ધ થાય, તેમ તેમ આ ચારિત્ર યથાખ્યાત થતું જાય છે. અને જ્યારે મોહની એનો ક્ષય થાય ત્યારે શું થાય? તો કે ચારિત્ર યથાખ્યાત થાય. એમ આ જીવનની અંદર એક પ્રકારનું આ એક પ્રોસેસ છે. પ્રોસેસ એટલે બરોબર એને મગજમાં બેસાડીએ તો બોધિ સંબોધિ ક્યારે કહેવાય? તો કે મારી પાસે દર્શન થયું છે, જ્ઞાન મળ્યું છે, પણ ચારિત્રની ઉણપ છે, ત્યારે હજુ પૂર્ણ આત્મા, શુદ્ધ આત્મા એ હજુ ઉપલબ્ધ થયો નથી. કેવળ જ્ઞાન પ્રગટતું નથી, પૂર્ણ વિતરાગતા થતી નથી, હજુ એક ગુણસ્થાનક બાકી છે. 10મા ગુણસ્થાનકે કર્મની પરંપરા તૂટી જાય છે, સંપ્રાય કર્મ, તોય કેવળ જ્ઞાન થતું નથી. 11મું તો આવે જો ઉપશમ તોડો વેતો, 12મામાં ગયો પણ હજી મોહની એક પણ પ્રકૃતિ, મોહનો એક પણ કણિયો, જાણે અજાણે સત્તામાં ક્યાંય રહ્યો હોય અને ઉદયમાં આવે એ જ્યાં સુધી એનું નિરસન ન થાય, સંપૂર્ણ મોહનો ક્ષય ન થાય, ત્યાં સુધી ક્ષીણ મોહ ગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. અને ક્ષીણ મોહ ગુણસ્થાનક 12મા ગુણસ્થાનકનો છેલ્લો સમય, અને તે જ સમયે, પહેલા સમયે, પછીના પહેલા સમયે કેવળ જ્ઞાન ઉપજે છે. આવો જ્ઞાનીઓએ માર્ગ બતાવ્યો છે, સંબોધિ. મહાપ્રજ્ઞ જે હતા, 13પંથીના આચાર્ય મહાન, એમણે સંબોધિ ઉપરનું ઘણું કામ કર્યું છે, સરસ બતાવ્યું છે. બોધિ સંપૂર્ણ રીતે અવિરોધ અને નિર્વિરોધ રૂપની અંદર જ્યારે જીવમાં પરિણમે, બોધ પરિણમ્યો, વિતરાગનો બોધ પરિણમ્યો, સંબોધિની અવસ્થા પ્રાપ્ત થઈ. એ સંબોધિ છે બૌદ્ધ ધર્મની અંદર, એને બોધિસત્વ કહે છે. બસ. પૂર્ણ અવસ્થા, એ જાગૃત ચેતના છે, એ અરિહંત છે. એને આપણે જેમ શરીર છે, મન વચન કાયાના યોગ છે, પણ ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે. એ એક એક તત્વ છે, એ બોધિના રૂપમાં છે. દર્શનની બોધિ થઈ, જ્ઞાનની બોધિ પછી થાય, જ્ઞાન વધારે સમ્યક દર્શન શુદ્ધ થાય. ચોક્કસ પણ ત્રણેય જયારે એકરૂપ થાય, એક અત્યારે સંબોધી, હા એટલે એ ચરિત્ર એકરૂપ થયું. યથાખ્યાત ચારિત્ર થયું ત્યારે જ એ એકરૂપ થયું છે, નહીં તો ચારિત્રનો હજી ભેદ પડ્યો કે જેવી શ્રદ્ધા છે એવું ચારિત્ર નથી. આત્મા જ્યારે આત્મારૂપ વર્તે, આત્મા જ્યારે આત્મારૂપ વર્તે તે આત્મા કરતા છે, અને તે પરમાર્થનો લક્ષ્ય છે, અને તે શાસ્ત્રનો લક્ષ્ય છે. પત્રમાં કહ્યું છે શાસ્ત્રો, પરમાર્થ રૂપ શાસ્ત્રોનું લક્ષ્ય કે આત્મા આત્મા રૂપ વર્તે. અને કયો આત્મા? તો આત્મા જે રૂપે હોય તે રૂપે, આપણી કલ્પના પ્રમાણે નહીં, આપણી કલ્પનાનો આત્મા નહીં. મારે તો મને ગમતો આત્મા જોઈએ છે, તો આ કઈ તારો દીકરો નથી, દીકરો પર છે હો, એવો જોઈ, રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, આપણને તો એવો ગમે ના. આત્મા જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત થાવ. જ્ઞાનીઓને આત્માની બાબતમાં કોઈ ચોઈસ નથી. આપણને ઘણી વાર ભ્રમણાથી છે, એટલે આપણે આત્માનું સ્વરૂપ ચિંતવન કરવામાં ક્યાંક આપણો રાગ, ક્યાંક આપણી ઈચ્છા, ક્યાંક આપણી પસંદગી, ક્યાંક આપણો ગમો, આ બધું છે. મોક્ષમાં જઈએ તો આમ જ હોવું જોઈએ એવી આપણી કલ્પના છે કે મોક્ષની રચના આમ હોવી જોઈએ. જાણે આપણા માટે થઈને કોઈ આર્કિટેક્ટ બેઠો હોય અને આપણને સ્પેસિફિકેશન પૂછે કે ભાઈ મોક્ષમાં તારી સીટ કેવી ગોઠવી, આ શું જુઓ જ્ઞાનની સ્થિતિ. જે રૂપે હો તે રૂપે અમને પ્રાપ્ત થાઓ, અમારી એ બાબતમાં કોઈ પસંદગી નથી. ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. આત્મા જે સ્વરૂપ છે, જે સત છે, ત્રિકાળ સ્વરૂપ જે છે, આત્મા જ્ઞાયક છે તો ત્રિકાળી જ્ઞાયક છે, નિગોદમાં પણ એક જ્ઞાયક છે અને સિદ્ધપદમાં પણ એક જ્ઞાયક છે. એ દ્રષ્ટા છે, હર સ્થિતિમાં એ દ્રષ્ટા છે, એનું દ્રષ્ટાપણું ક્યારેય ખંડિત થતું નથી. તો આ સ્થિતિ બરોબર સમજીએ કે સુખનો સ્વામી છે તો પ્રત્યેક અવસ્થામાં સુખનો સ્વામી છે. એમ આત્માના અનંત ગુણો છે, પણ અનંત પકડાતા નથી, અનંત સ્મૃતિમાં રહેતા નથી, અનંત અનુભવમાં આવે, અનંત અનુભવમાં આવે. અનંત ન જાણ્યા હોય તો પણ અનંત અનુભવમાં આવે. કૃપાળુદેવ એક શબ્દ મૂક્યો છે બહુ સરસ, સર્વ ગુણાંશ. જ્યારે સમ્યકત્વ થાય જીવને, ત્યારે આત્માના અનંત ગુણોની જે વિશેષતા છે એ એને અનુભવની અંદર આવે, પ્રતીતિમાં આવે. હવે એક કહી ન શકાય, ગુણ કહી ન શકાય. તો કે છે, જ્ઞાનીઓ કે છે કે આને આત્મજ્ઞાન થયું, તો કહેતો ખરો શું થયો? તો કે ગુંગે ખાધો ગોળ, કંઈ નહીં કહી શકું, પણ આજે મને અનંત ગુણનો. અને મુખ્ય ગુણ નવ તત્વના રચનાએ રચનાકારે કહ્યું છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ આત્માના પ્રગટ ગુણો છે. આ પ્રગટ ગુણોની આરાધના કરી શકાય. આજે બે કહ્યું છે અને છેલ્લી ગાથામાં મૂકી છે કે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. આ શ્રદ્ધા કૃપાળુદેવ બંધાવી છે. ગમે એટલા મત હોય, ગમે એટલા આચાર્ય હોય, ગમે એટલા સંપ્રદાય હોય, ગમે તે હોય, તો પણ ભૂતકાળના જ્ઞાની હોય, વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં હોય, કોઈ માર્ગમાં ભેદ નથી. કેમ કે માર્ગ આત્માનો છે, અને આત્મામાં જો ભેદ નથી તો માર્ગમાં ભેદ હોવાનું કોઈ કારણ રહેતું નથી. આ વાત કરીને એણે આપણને આવા સંપ્રદાય, ગચ્છમત, આવી સંકીર્ણતાઓથી બચાવી લીધા છે. અને ખોટા તત્વના ભેદ કહેવાતા ઊભા કરે કાલ્પનિક, એનાથી બચાવી લીધા છે. કે સ્વરૂપ એ સદાકાળ એક જ છે, વૈરાગ્ય અને ઉપશમ એ સદાકાળ એનું સ્વરૂપ એ જ છે, અને આત્માને જે પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ પણ એક જ છે. તો માર્ગમાં કોઈ ભેદ નથી. સાધકને જ્યારે આવી આવે ત્યારે પહેલી અવસ્થા એની થાય સ્થિરતા. કોઈ પણ સાધક પારમાર્થિક માર્ગમાં આગળ વધે છે, બરોબર વધે છે, સરસ સાધના ચાલે છે, એનું કોઈ પણ પોતાને પરિણામ માપવું હોય પોતાની જાતે તો પણ છે, સ્થિરતા કેટલી આવી છે. સ્થિરતા કરે, ગચની પ્રમાણે કરે, મત પ્રમાણે કરે, કેમ કે સંપ્રદાય એક વ્યવસ્થા છે અને આ સંસારમાં એ સમાજની અંદર જન્મ્યો છે તો વ્યવસ્થાના ભાગરૂપે છે. એની જ્ઞાતિ છે, એનું કુળ છે, એનું નામ છે, એનું ગોત્ર છે, બધું છે, એનો ગચ્છ છે. સ્વરૂપના લક્ષ્ય ક્રિયા કરે, એ જે કંઈ કરે એની સાધના કરે એ સ્વરૂપના લક્ષ્ય કરે, એ ગચ્છના લક્ષ્ય ન કરે. અને ક્યારેક એને ગચ્છની વાત બાધારૂપ થતી હોય તો એને છોડી દે. આપણે શું બોલી શકીએ? આનંદગંજીએ શું કર્યું? જ્યારે સમાજની અંદર એક એવી સ્થિતિ આવી ગઈ એને એમ થયું કે આ શું, તો એ કીધું કે સાહેબ તમારે નિયમ પાડવા પડશે, આ ગોચરી પાણી કોણ આપે તમને, આ વસ્ત્ર વગેરે તમે વાપરો છો એ તો લે. ત્યારે ગચ્છ કે કોઈ પણ વસ્તુ હોય એને છોડતા, કારણ કે એનું સ્વરૂપના લક્ષ્ય સાધના છે. સાધના સ્વરૂપના લક્ષ્ય થવી જોઈએ, ગચ્છમાં રહીને થવી જોઈએ. પણ ગચ્છની મર્યાદાઓ જો બાધારૂપ થતી હોય તો એને છોડતા વાર ન લાગે, એ એને બંધનનું કારણ ન રહેવી જોઈએ. આવી સ્થિરતા જેને પ્રાપ્ત થાય એમાં પછી કોઈ કાંઈ કે ને કોઈ કાંઈ કે ને પાછું ચલિત થઈ જાય, મૂકા અને પાછું આ કરે, મૂકા અને આ કરે, એમાંથી નવરો ન થાય જિંદગી ભરવી. અને પેલું કાલે વાત કરી હતી એમ, ખભે રહેલું બકરું કૂતરું માનીને છોડી દે, કેમ કે બીજા બધા છોડાવે એને છૂટકો કરે છે. સ્થિરતા રાખ, એક સદગુરુ અને એક બોધ તને મળ્યો છે તો એ જ તારું છે. માર્ગ ભેદ નહીં કોઈ વિશેષ અવસરે.